एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार हर्षद त्रिवेदीनी वार्ता झाड़ियों, ऑडियो पठन पार्थ मारू। गुरुभाईए भाड़ाना पैसा न लीधा। मने कहे,
गाड़ो थयो छे सबला माणा, तारू भाड़ू लेवाय? तने तो भाड़ियो चेटला वर है, चणियाना छोड़ जेवड़ो हतो ते दिए तारू भाड़ू नहोतुं लीधुं मैं, ने हमें चीम करीने लेवाय?
એમણે બંડીના ખિસ્સામાંથી પીડી કાઢીને સળગાવી, પર હૃદયને લાઇટર બંધ કર્યું ને બોલ્યા,
પાછો છેદી વળવાનો છો?
કંઈ નક્કી નહીં, ફૈબા નીકળવા દે તો કાલે, નહીંતર પરમ દહાડે તો પાકું. એમના મોઢામાંથી ધુમાડાના ગોટા નીકળ્યા.
હારતાણે કાલે આંબલું હોય તો 11 અહીં ઊભો રહેજે, અને પરમ દહાડે હાળા હાથના ટકોરે.
મેં ડોકું ધૂણાવ્યું. ચાબુકનો અવાજ ને પછી ચૈડ ચૈડ ઘોડાગાડી ગઈ. મને એ ઘર જોવાની તાલાવેલી હતી. લગભગ ઉડતા પગે હું શેરી સુધી પહોંચ્યો. અચાનક બધું જાગી ગયું હોય એમ કંઈક ઘરમાંથી વાછરડાના ભાંભરવાનો અવાજ આવ્યો. હું ઘરના બારણે પહોંચું ત્યાં તો ફૈબા દોડીને સામે આવ્યા. હું એમને નીચે નમીને પગે લાગ્યો. ફૈબા દુખડા લઈ લે ત્યાર પહેલાં જ મેં માથું ઊંચું કરી લીધું, એટલે એમના કપાળ સાથે મારું માથું અથડાયું. ઢીમ કરતો અવાજ આવ્યો. અમે બંનેને એક સરખું જ વાગ્યું. હું કંઈ પણ બોલું ત્યાર પહેલાં એ બોલી ઉઠ્યા,
હજુ તો તું એવો ને એવો જ રહ્યો રોયા, મારો તોલો તોડી નાખ્યો.
મેં એમના કપાળ પર હાથ મૂક્યો ને એ હસી પડ્યા. હું હિંચકે બેસી ગયો. ફૈબા પૂછે,
બેટા તને સારું ખાવાનું નથી મળતું કે શું?
એમના અવાજમાં ચિંતા હતી. વળી ઉમેર્યું,
હાઉ હુક્કાઈ ગયો છો.
મેં વાતને વાળી લીધી. ફૈબા, મારું તો સમજ્યા, પણ તમે આટલા દુબળા કેમ થઈ ગયા છો એની વાત કરો ને. એમણે હાથથી કપાળ કૂટ્યું.
હું તો હવે સાણા લાકડા ભેડી જવાની, મારે જાડા થઈને કામે શું છે? લે હું તારું હટું ચા મેલું.
એમ કહીને તે અંધારિયા રસોડામાં ગયા. હું ઊભો થયો. ભગવાનના ફોટા પાછળ ભરડેલું પોસ્ટકાર્ડ કાઢ્યું. સુગંધીના અક્ષરો થોડા બગડ્યા છે, પણ ઓળખી ગયો તરત. ખુશી સમાચાર સિવાય કંઈ નહોતું. એ ફૈબાને એના ઘર તેડાવે છે, સાજે માંદે એમની ચાકરી થાય ને પોતાના છોકરાએ સચવાય, પણ આ ફૈબા શે છૂટે એમનાથી આ ઘર. ફૈબા ચા લઈને આવ્યા ને મેં પોસ્ટકાર્ડ બાજુ પર મૂક્યો. એમણે માથે ઓઢેલી છીદારીમાંથી ઘણા બધા વાળ બહાર દેખાતા હતા. એમની હજામત આમ વધી ગયેલી જોઈને મેં પૂછ્યું,
ફૈબા આ ગણપત હવે નથી આવતો કે શું?
એક હાથમાં થાળી પકડી ને બીજો હાથ લાંબો કરતા બોલ્યા,
એ ગણપતિએ તો જોરાવરનગર નવી દુકાન કરી, હંધાઈને લઈને ત્યાં રહેવા આવ્યો જ.
પછી થાળીમાંથી ચાનો ઘંટ લેતા કહે,
સી એક વિન્યો, ઈ કાકાનો છોકરો ભારે ગોવાળો છે, ઈ મનને હુજે તો આવીને કરી જાય મુંડો, નકર પર છે હરી હરી.
મને એમના માથે હાથ ફેરવવાની ઈચ્છા થઈ, પણ હવે એમને એવું ગમે કે નહીં એવા વિચારે ચૂપચાપ ચા પીવા લાગ્યો. વાડ કરીને થોડી વાતો થઈ. ફૈબાએ આખા ગામની નવાજૂની સંભળાવી. પછી એમણે એમની ખાટલી ઓસરીમાં ઢાળી. મને તો ડેલીના હલાણમાં ખુલ્લા આકાશ નીચે જ સૂવું ગમે. આટલા વર્ષોમાં પહેલી વખત હું આ ઘરમાં રાત રોકાયો. આમ તો અહીંથી ત્રીજું ઘર અમારું, એ ઘર છેલ્લું, પછી શેરી જ બંધ થઈ જાય. અમે અહીં રહેતા ત્યારે જેટલી વખત બહાર નીકળીએ એટલી વખત આ ડેલી પાસેથી પસાર થવું પડે. કોણ કેટલી વાર દિશાએ જાવા ગયું થી માંડીને તમામ અવરજવરની આ બે ત્રણ ઘરને ખબર પડ્યા વિના ન રહે. શરૂ શરૂમાં તો હું અઠવાડિયું આવતો, પછી ભણવાની ને નોકરીની જવાબદારી વધી એટલે ઓછું થઈ ગયું, પણ મન તો અહીં જ વળગેલું રહે. છેલ્લો ક્યારે આવ્યો હતો? સુગંધીના લગ્ન વખતે. કન્યાના ભાઈ તરીકે જવતલ મારે હોમવાના હતા. બધા રાહ જોતા હતા, હમણાં આવશે હમણાં આવશે થઈ રહેલું, ને હું આવી પહોંચેલો. સુગંધીએ મને એક બાજુ બોલાવ્યો, મારો હાથ પકડીને કહે, મને ઊંડે ઊંડે શંકા હતી કે કદાચ તું નહીં આવે. એનો મહેંદીવાળો લાલ ચટ્ટાક હાથ જોઈને ક્ષણવાર મારા રૂઆ ઊભા થઈ ગયા, પણ પછી તરત જ ગળું ખોંખારતો બોલ્યો, અરે ડોડાઈ, તારા જેવી બહેનનું લગ્ન હોય ને હું ન આવું એ બને જ કેમ? ને એ ભીની આંખે ચાલી ગઈ અંદરના ઓરડામાં. એનું સુગંધી નામ એના બાપુજીએ પાડેલું, એમ સમજો ને કે એ નામ પાડીને જ ગુજરી ગયા. થોડા વર્ષો બરાબર ચાલ્યું ને પછી એની બા ગાંડા થઈ ગયા. 8-10 વર્ષ પહેલાં એ છૂટી ગયા, પણ ખરા મરદ તો આ ફઈબા, પોતે બાળ વિધવા એટલે બધું મૂકીને અહીં આવ્યા. એમણે સુગંધીને તો ઉછેરી, પણ એની બાનુંય છેલ્લા શ્વાસ સુધી ધ્યાન રાખ્યું. ને ફઈબાએ મારી તરફ પડખું ફેરવ્યું. ખાટલીનો ચર્ર ચર્ર અવાજ આવ્યો. મારું ધ્યાન એ તરફ ગયું. એ ઊભા થયા અને પાણી પીધું. એમને ખાતરી હતી કે હું જાગતો પડ્યો છું. મને પૂછે, તારે પીવું છે બેટા તો લેતી આવું. ના કહી તોય આવ્યા ત્યારે લોટો ભરતા આવ્યા. એના ઉપર વાડકી મૂકીને મારા ખાટલા નીચે મૂકતા બોલ્યા, રાતે જોઈ તો પાણવક પીવા થાય. જતા જતા મારા માથે હાથ ફેરવતા ગયા ને પ્રેમથી બોલ્યા,
હવે તારે પૈણો સચ્યા રે, આમને આમ રેશ તો પરસે રોટલા કોણ ઘડી આવશે?
મેં કંઈ જવાબ ન આપ્યો એટલે એ ધીમે ધીમે પગ ઢસડતા ખાટલી તરફ ગયા. મારી સામે સુગંધીના અક્ષરો તરી આવ્યા. ફરી એકવાર પોસ્ટકાર્ડ વાંચવાની ઈચ્છા થઈ, પણ ઊભા ન થવાયું. સુગંધી આ ઘરમાં ને હું બાજુના ઘરમાં 3-4 વર્ષના હતા ત્યારથી ઉછરીએ. નિશાળે પણ સાથે જવાનું, હું પહેલેથી જ તોફાની ગણાવ. મેં કરેલા ટીખડને અંતે સુગંધી ક્યારેક ખડખડાટ, ક્યારેક લુચ્ચું, તો ક્યારેક વળી ત્રાસી આંખે હસી લેતી. નિશાળેથી વળતા ઘણી વખત હું દફતર એની પાસે ઉચકાવતો, ઘર આવવાનું થાય એટલે લઈ લઉં, ફઈબા જોઈ જાય તો આવી બને. હાઈસ્કૂલમાં પણ અમે સાથે ને સાથે, પણ પછીથી સુગંધીના વર્તનમાં થોડો ફેર પડતો હોય એવું લાગેલું. એકબીજાને અડકીને વાત કરવાનું કે વાત વાતમાં મારામારી કરવાનું અમારા માટે સહજ હતું. મોટા થતા જઈએ છીએ એનું ભાન તો ફૈબાએ આંખ કાઢી ત્યારે જ આવ્યું. એક વખત હું સીધો જ ડેલીમાં ઘૂસ્યો. સુગંધી સામે બેઠી હતી, હું ત્યાં દોડી ગયો. એનો હાથ પકડીને ઊભી જ કરવાનો હતો ત્યાં ફૈબાએ રાડ પાડી,
શેટો રહેજે.
હું ખમચાઈને ઊભો થઈ રહ્યો. પછી ખ્યાલ આવ્યો કે સુગંધી તો ક્ષણનો કોથળો પાથરીને બેઠી હતી. એની બાજુમાં પાણીનો પ્યાલો પડ્યો હતો. એ તદ્દન નીચું જોઈ ગઈ, બંને હાથ આંખો પર મૂકી દીધા. હું આપો જ બની ગયો. પછીથી 2-3 દિવસ સુધી મેં જોયું કે હું એમના ઘેર જાઉં એ ફૈબાને ગમતું નહોતું. સુગંધી પણ મને ન ઓળખતી હોય એમ મારી સામે જોયા કરતી. એ દિવસોમાં હું હિંચકાથી આગળ નહોતો જઈ શકતો, ફૈબા વચ્ચે જ બેઠા હોય. ને પછી તો સુગંધી મારા કરતાં વહેલી હાઈસ્કૂલે જતી રહેતી. હું નીકળું ને જાણિયામાંથી નજર કરતાં જ ખ્યાલ આવી જતો કે સુગંધી ઘરમાં નથી, ડેલીમાં જવાની જરૂર જ નહીં. સ્કૂલમાં અમે પાછા જેવા હોઈએ એવા જ મળતા, પણ સુગંધી આંખમાં આંખ પરોવીને વાત ન કરે, ટોપના બટનને ખાલી ખાલી રમાડ્યા કરે અથવા કોલરથી પકડીને ઉપરની બાજુએ ખેંચ્યા કરે. ક્યારેક તો વળી ઊંચું જ ન જુએ ને જમીનમાં પગથી લીટોડા કર્યા કરે છે. એક દિવસ હું અરીસો લઈને અમારી ઓસરીમાં ઉભડક બેઠો ચહેરો જોતો હતો. ગાલ ઉપર ચપટીમાં આવી શકે એવી આછી રૂંવાટીને પંપાડી રહ્યો હતો. થોડી થોડી વારે મૂછ ઉપર આંગળી ને અંગૂઠો ફેરવ્યા કરું. ઠાકર મંદિરની આરતી માટે દિવેટો તો બહુ વણી, પણ આ સાલો મૂછનો અનુભવ મજો મજો થઈ ગયો. સુગંધી સામે ઊભી ઊભી ક્યારનીએ મને જોયા કરે છે એનો ખ્યાલ તો એ ખડખડાટ હસી ત્યારે જ આવ્યો. હું જંખવાઈ ગયો. ચડ્ડીને બરાબર સંકોરી 2 પગ ભેગા કરી દીધા. મેં જોયું કે એની નજર માત્ર મૂછના દોરા પર નહોતી, મારી ચડ્ડીને પગ ઉપર દેખાતી આછી રૂંવાટી ઉપર પણ હતી. હું અરીસાનું બિંબ એની આંખો પર પાડીને ઊભો થઈ ગયો. એકમાત્ર હતું તે પાટલૂન પહેરીને બહાર નીકળી ગયો. સુગંધીએ મને જાળિયામાંથી જોયો એ પણ મેં જોયેલું. બીજે દિવસે મેં બાને કહી દીધું કે મારી બધી જ ચડ્ડીઓ કોઈકને આપી દેજો, હું હવે એ નથી પહેરવાનો. ચડ્ડી નહીં પહેરવા બાબતે મારી ધમાલની જાણ આખી શેરીને થઈ ગઈ. સુગંધી પણ જાણતી હશે ને, તો પછી એણે કશી વાત કેમ ન કરી? પરંતુ એ તો વધુ ને વધુ ઝડપે બદલાઈ રહી હતી. પહેલાંની જેમ મને વળગી પડતી નહોતી કે નહોતી કશું કામ સિવાય વધારે બોલતી. હરણિયા પારા જેવી થતી જતી હતી. હું આમથી એની સામે જવાનો પ્રયત્ન કરે તો તે તેમ હોય ને તેમથી જાઉં તો તે. એકવાર તો મેં એને પૂછી જ લીધું, સુગી મારાથી તને કંઈ ખોટું લાગ્યું છે? ના રે, તારાથી શું ખોટું લાગે? પછી એ કશું ન બોલી ને આંખો ઢાળી ગઈ. પછી હું પણ કશું ન બોલી શક્યો ને એ જતી રહી. હું મારા ઘેરથી નીકળું, બારણું ખખડે ને શેરીમાં આવું કે સીધો જ ફૈબાની ડેલી પાસેના ઝાડિયામાં ઝીલાઉં. પછી ડેલીમાં આખે આખો દેખાઉં. ડેલી બંધ હોય તોય ઝાડિયામાંથી સુગંધીને ખબર પડે કે હું નીકળ્યો. અમારી વચ્ચે નોટબુકોની આપલે પણ એ ઝાડિયા દ્વારા જ થતી. મને સુગંધી બદલાયેલી જરૂર લાગતી, પણ એની નજર હરઘડી મારી પ્રતીક્ષામાં રહેતી હોય એવું હું અનુભવતો. એ એની બહેનપણીઓથી ઘેરાયેલી હોય તોય મને જોઈ લેતી. પછી મને જાણવા મળતું કે એ બધીઓની વાતોના કેન્દ્રમાં તો હું જ હોઉં છું. દિવસ આખામાં 4-5 વખત તો એને ઘેર જવું જ પડે. કંઈ આપવા લેવાનું હોય કે ફૈબાને કંઈ ચીજવસ્તુ લાવી આપવાની હોય. પણ મેં જોયું છે કે હવે એનો ચહેરો પહેલાં જેવો સ્વસ્થ પ્રસન્ન નથી લાગતો. અવઢવનું આવરણ ઓઢીને જ ફર્યા કરે છે. તે એક રાત્રે ઊંઘમાં જ અજબ બન્યું. દિવસ આખો અળગી રહેનારી સુગંધી મારા ખાટલાની ઈસ પર બેઠી છે ને હું નિરાંતે ઊંઘું છું. એ મારા માથે હાથ ફેરવે છે તો લાગે છે કે મારું કપાળ શેકાઈ રહ્યું છે, એટલે એણે મારા ગળે હાથ ફેરવ્યો. થોડીવાર એમ જ રહેવા દીધો તો એમાં ધૂમધખતી ધરતીની તરસ તરફડિયા મારી રહી હોય એવું એને લાગ્યું. એનો હાથ ધીમે ધીમે મારી છાતી ઉપર ફરે છે તો લાગે છે કે એ ગાજરના નાના એવા છોડ પર હાથ ફેરવી રહી છે. મને થાય છે કે આટલા બધા વાળ મારી છાતી ઉપર અચાનક ક્યાંથી ઉગી નીકળ્યા. એનો હાથ સતત ફરતો ચાલ્યો. મેં આંખો ન ખોલી તેથી એ ગુસ્સે થઈ ગઈ. મારા માથાના વાળ બંને હાથે સખત ખેંચીને એણે કપાળ ઉપર કપાળ મૂક્યો ને દેવાય એટલી ભીંસ દીધી. એની છાતીનો જમણો ભાગ મને અડતો હતો. 2-5 દિવસ પહેલાં જન્મેલું કોઈ વાછરડું ધીમે ધીમે એનું માથું મારી છાતી સાથે ઘસતું હોય એવું થયું ને મારો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. અચાનક આખું શરીર મોહરી ઉઠ્યું, પછી સંકોચાયું, તંગ થયું ને સમગ્ર અસ્તિત્વ એક જ જગ્યાએ એકઠું થઈ બઘાઈને પછી એક સામટું છૂટી ગયું. તે દિવસની માફક અત્યારે જાગી જવાયું. મેં ખાટલા નીચેથી પાણીનો લોટો લીધો, પાણી પીધું. ઊંઘ નહીં આવે એમ લાગ્યું, પણ પડી રહેવા સિવાય વિકલ્પ નહોતો. સામે ખાટલીમાં ફૈબા સૂતા હતા. અહીંથી મને સીધે સીધું તો માત્ર એમનું માથું જ દેખાતું હતું. આછા અંધકારમાં એમની વધી ગયેલી હજામતને લીધે માથાને બદલે એક મોટો શેડો હોય એવું લાગ્યું. ખેતરે જતા ઘણી વખત શેડા જોવા મળે. હું શેડાને હાથમાં પકડતો. એ મોઢું અંદર તો નાખી જ જાય, પણ શરીર એવી રીતે સંકોચે કે બધા કાંટા આપણી હથેળીઓમાં ભોંકાઈ જાય. તરત જ હાથ છૂટી જાય ને શેડો દફ દઈને ધૂળમાં પડી જાય. ક્યાંય સુધી હલે નહીં, દડાની માફક પડ્યો રહે. ફૈબાએ વળી પડખું બદલ્યું ને છીદરીનો છેડો માથે નાખ્યો. મેં એમના પરથી નજર હટાવી. સામે ઝાડિયું દેખાતું હતું. એમાં સુગંધીનો ચહેરો હસતો હતો. હું બહારથી પસાર થતો ત્યારે સુગંધી પણ આ રીતે જ જોતી હશે ને. મેં ઝાડિયાની બહારથી અંદર તો અત્યાર સુધી જોયેલું, પણ અંદરથી બહાર જોવાનો આ પહેલો અનુભવ. હું ઝાડિયા સામે જ તાકી રહ્યો, પણ આ સુગંધીનો ચહેરો એકદમ કેમ ઉતરી ગયો? એ બળેવનો દિવસ હતો. સુગંધીએ સવારથી જ કકડવાનું ચાલુ કર્યું હશે. એને એકે ભાઈ નહોતો, પણ એ રાખડી લાવી હતી. ફૈબાએ ભગવાનના ગોખલા તરફ હાથ લંબાવીને કહેલું,
લાલાને બાંધી દે.
પણ સુગંધીને તો હાથ ધરીને ઊભો રહે એવો ભાઈ જોઈતો હતો. રડતા રડતા જે બોલી, ભગવાને મને એક ભાઈ આપ્યો હોત તો એનું શું જવાનું હતું? એનું રડવાનું ચાલુ જ હતું ને હું જઈ ચડ્યો. ફૈબાની આંખમાંનો અણગમો સ્પષ્ટ વર્તાય એ પહેલા જે બોલી ઉઠ્યા,
હવાની ભય ભય કરસ તો લે, આ તારો ભય આવ્યો, ઈને બાંધ રાખડી, એ ભય જ કહેવાય. ઓયો કહેવતમાં નથી કીધું કે ભેડા રે ઈ ભાંડરડું?
સુગંધી ઊભી ન થઈ, એના હિપકા વધી પડ્યા. ફૈબા જાતે જઈને પાણીયારે મૂકેલી રાખડી લઈ આવ્યા ને સુગંધીનો હાથ પકડી ને બળપૂર્વક એને આપી. મને પહેલાં તો કશી સમજ જ ન પડી, પણ પછી તો એમણે સુગંધીને હાથ પકડીને ઊભી જ કરી દીધી. એ ઊંચું ન જોઈ શકી, એમ જ મને રાખડી બાંધી દીધી. ફૈબા બોખા મોડે
એ હે
એવું કંઈ હસ્યા ને બોલ્યા,
કેવી અસલ રૂપાળી લાગે છે, લે હવે તું એનો હાચો ભેચ્યો, આલ એના આશીર્વાદ આલ.
શરમાઈ ગયો, ભાગાની જેમ ઊભો રહ્યો, હાથ ઉપર નજર ગઈ. રાખડી તો
અસલ રૂપાળી જ
લાગતી હતી, પણ હાથ તો જાણે બાવળનું ઠૂઠું. એમનો
હે
હસતો ચહેરો મારી આંખોમાં જડાઈ ગયો ને મને આંખો ફોડી નાખવાની તીવ્રતા થઈ. એમણે રાજી રાજી થતી નજર મારા માથે ઠેરવી ને મને સામેની દિવાલે માથું અફડાવી દઉં એવું થયું. મારા કપાળે હાથ ફર્યો તો એમના હાથની તમામ રેખાઓ કપાળે ચોંટી ગઈ. મારો રાખડીવાળો હાથ મુક્ત થઈ ગયો. પડવારમાં જ એ મુક્કો બનીને સુકાઈ ગયેલા તળાવ જેવા ફૈબાના કપાળ ઉપર મંડાઈ પડે ત્યાર પહેલાં હું ડેલીની બહાર નીકળી ગયો. બીજે દિવસે સવારે નાહીને તૈયાર થઈ બહાર નીકળ્યો. મને હતું કે સુગંધીએ ઝાડિયા પર નજર ખોડી રાખી હશે, પણ આ શું, સુગંધીએ ઝાડિયામાં એક આડી ઈંટ મૂકી દીધી હતી ને એના ઉપર બીજી મૂકવા એનો હાથ લંબાયેલો હતો. અડધા ઝાડિયામાંથી એણે મારી સામે જોયું. એની આંખોમાંથી નૂર ઉડી ગયું હતું. પલકારામાં એ બીજી ઈંટ ગોઠવે ને ઝાડિયું પુરાઈ જાય ત્યાર પહેલાં હું ત્યાંથી હટી ગયો. ને થોડા વખત પહેલાં ફૈબાએ આગળની દિવાલ નવી કરાવી ત્યારે ઝાડિયું પુરાઈ ગયું, પણ મને એની જગા બરાબર યાદ છે. એ અહીં હતું એમ બબડતો હું ઝાડિયું ચીંધવા ખાટલામાંથી ઊભો થયો ને ફૈબા બોલ્યા,
ભાઈ હજુ તો હવારને બી વાર છે, ફૂઈ જા. ખાટલો બદલાણો એટલે તને ઊંઘ નહીં આવતી હોય, પણ બી વાર છે, માંડ ત્રણ હાડા ત્રણ ચા છે.
મેં ઊભા થઈ નવેડીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું.